20 નવેમ્બર 2504 જેઠ સુદ ચોથ શુક્રવાર તારીખ 9/6/78 નદીને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી સમયસાર શાસ્ત્રમાં કળશ બેના ભાવાદ ઉપર સ્વર્ણ પ્રિમા પ્રવચન સમયસાર શાસ્ત્રમાંના 19મી વખતના સળંગ પ્રવચન નંબર 3
નમો ડોયે સૌરિયંતાણમ નમો ડોયે સૌદાનમ નમો ડોયે સૌરાયરિયાન નમો ડોયે સૌજાયાનમ નમો નુવિ સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધમ ચૈ ઓમકારાય નમો નમ મંગળમ ભગવાન મંગળમ ગૌતમૌ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર સુમંગળમ નમ સુમરિસ્વાદાય સ્વાનુભૂત્યા જથાસ્તે સ્વાય ભવાય સર્વાણ ત્રિકાળ નિરુત નિદાતાય
સાર બીજો ઓળખ છે એનો અર્થ છે ભાવાર્થ. બીજા કોષનો ભાવાર્થ છે ને પહેલી દેવની સ્તુતિ કરી. દેવમાં ઈષ્ટદેવ પોતે આત્મા એની પણ કરી અને ઈષ્ટદેવ પરમાત્મા એની પણ એમ આવી ગઈ. બીજી શાસ્ત્રની દેવ શાસ્ત્ર ગુરુ તીન શાસ્ત્રની ભક્તિ કરે છે. પ્રકાશ ઉભરો એમ કે છે. અહીં સરસ્વતીની મૂર્તિને આશીર્વચન આશીર્વાદ વચન એટલે આશીર્વાદ આશીર્વાદ નમસ્કાર કર્યો છે. આશીર્વાદ રૂપ નમસ્કાર કર્યો છે. લૌકિકમાં જે સરસ્વતીની મૂર્તિ પ્રસિદ્ધ છે તે યથાર્થ નથી. તેથી અહીં તેનું યથાર્થ સ્વરૂપ વર્ણન કર્યું છે. જે સમ્ય જ્ઞાન છે તે સરસ્વતીની સચ્ચા મૂર્તિ છે. સાચી મૂર્તિ તો સમ્ય જ્ઞાન છે. તેમાં પણ સમ્ય જ્ઞાનમાં પણ સંપૂર્ણ જ્ઞાન તો કેવળ જ્ઞાન છે કે જેમાં સર્વ પદાર્થો પ્રત્યક્ષ ભાસે છે. તે અનંત ધર્મો સહિત આત્મતત્વને પ્રત્યક્ષ દેખે છે. કેવળ જ્ઞાનની મૂર્તિ કેવળ જ્ઞાન સ્વરૂપ અનંત ધર્મો સહિત આત્મતત્વ પોતાના તત્વને દેખે છે પ્રત્યક્ષ દેખે છે કેવળ જ્ઞાન. તેથી સરસ્વતીની મૂર્તિ છે તેથી તેને સરસ્વતીની મૂર્તિ કહેવામાં આવે છે. તદનુસાર કેવળ જ્ઞાનને અનુસારે જે શુદ્ધ જ્ઞાન છે તે આત્મતત્વને પરોક્ષ દેખાડે છે. પણ અહીંયા એ ખૂબી છે બધા કહે છે ને કે કેવળ જ્ઞાનની અપેક્ષા એ તો કર્મ જ બરાબર છે. રતનચંદ્રની કહે કેવળ જ્ઞાનની અપેક્ષા એ ક્રમબદ્ધ બરાબર છે પણ શુદ્ધ જ્ઞાનની અપેક્ષા એ નહીં. શુદ્ધ જ્ઞાન તો ક્રમ ને અક્રમ બે ને જાણે છે. તેથી અનુસરીને શબ્દ પૂર્યું છે. એની ચર્ચા મોટી છે. ફૂલચંદે ચર્ચા કરી છે એમ કે કેવળ જ્ઞાનની હિસાબે જોઈએ તો વ્યવસ્થિત છે. દરેક પદાર્થની પર્યાય ક્રમબદ્ધ છે. જે સમય જ્યાં હોય ત્યાં થાય પણ શુદ્ધ જ્ઞાનના હિસાબે એમ નહીં. કારણ કે શુદ્ધ જ્ઞાન પરોક્ષ છે માટે એને તો કર્મને અક્રમ બે હોય એમ કે છે લોકો. તો કેવળ જ્ઞાન અનુસાર ન થયું એ તો કલ્પનાને અનુસાર થયું. શુદ્ધ જ્ઞાન સમજાય છે
બરાબર.
રતનચંદજી કે છે એ બધા એ લોકો પંડિત સામે કેવળ જ્ઞાન ને હિસાબે ક્રમબદ્ધ બરાબર છે. વાંધો આટો ક્રમબદ્ધ નો હતો પહેલેથી ઠેઠ તે નિશાનથી ધોરણીજી ને આ રીતે ક્રમબદ્ધ નહીં. એક પછી એક આવે પણ એક પછી આ જ હોય ને આ જ હોય એમ નહીં. તો અહીં તો કેવળ જ્ઞાન ને હિસાબે તો એક પછી એક જે થવાની હોય તે થાય તે ક્રમબદ્ધ છે. પણ શુદ્ધ જ્ઞાનમાં એ લોકો ખાણિયા ચર્ચામાં ફેર પાડ્યો છે. શુદ્ધ જ્ઞાન એમ કે કેવળ જ્ઞાન અનુસાર નહીં, એને તો સદમત છે. માટી ક્રમસર પણ હોય ને અક્રમે પણ એને હોય નાખ્યું છે ને. તો અહીં કે છે તદ અનુસાર છે ને, તદ અનુસાર જે શુદ્ધ જ્ઞાન એનું નામ શુદ્ધ જ્ઞાન કહેવાય. કેવળ જ્ઞાન ને અનુસારે કહે જાણે તે શુદ્ધ જ્ઞાન કહેવાય. કેવળ જ્ઞાન ને અનુસારે ને પોતાની કલ્પનાથી જાણે જ્યાં કહે તે શુદ્ધ જ્ઞાન ન કહેવાય. એ તો કુજ્ઞાન કહેવાય. મોટો ફેર, મોટો ફેરફાર છે. પહેલામાં મોટો ફેર છે, મોટો ફેર. વસ્તુ છે વ્યવસ્થિત છે પણ એનો હેતુ વ્યવસ્થિત છે જે સમય જે થવાની તે પર્યાય થાય કાઢી અવળી નહીં. એનો હેતુ અકર્તાપણું છે. પર્યાયનું કર્તાપણું નહીં, પર્યાય થાય છે અને કરું છું. અકર્તાપણાનો હેતુ જ્ઞાતાપણું છે. અકર્તા નાસ્તિક છે, જ્ઞાતા અસ્તિત. જાણનાર દેખનાર છે બસ. જે સમય જે જ્યાં થાય પોતાની પર્યાય પણ જે સમય થાય તેને તે જાણનાર દેખનાર છે. ફેરવનાર કે રચનાર નવું રચે છે એમ જે રચાય છે ત્યાં એને રચવું પડતું નથી. ઘણો બોલ મોટો, મોટી ચર્ચા આવી પંડિતોની વચ્ચે. કીધું નહીં ક્રમ ને અક્રમ છે એમ કીધું. સૂતના હિસાબે નિયત અનિયત અક્રમ અક્રમ છે. કેવું જ્ઞાન એ પેક્ષા નિયત છે એનો અનુસર અર્થ શું. શુદ્ધ જ્ઞાની કેવળ જ્ઞાની અનુસારે માને છે કે પોતાની અનુસારે માને છે. મોટો ફેર, મોટો વાંધો ત્યાં હતો ને. હા એ કે છે કેવળ જ્ઞાનીએ અનંત ધર્મવાળો આત્મા જે રીતે છે તે રીતે જોયો જાણ્યો એટલે એ કેવળ જ્ઞાન પણ સરસ્વતીની મૂર્તિ છે. ત્રણ લીધે ત્રણ, કેવળ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન અને વાણી, સરસ્વતી મૂર્તિના ત્રણ પ્રકાર. એક તો આ લીધું. તદ અનુસાર કેવળ જ્ઞાનને અનુસારે વજનાય છે, જનય કર્યું ત્યાં. જે શુદ્ધ જ્ઞાન છે તે આત્મતત્વને પરોક્ષ દેખે છે. કેવળ જ્ઞાન આત્મતત્વને અનંત ધર્મ સહિત ક્રમસર થતા દેખે છે એમ શુદ્ધ જ્ઞાન પણ કેવળ જ્ઞાનને અનુસારે અનંત ધર્મ સહિત તત્વને ક્રમસર થતી પર્યાયને શુદ્ધ જ્ઞાન જાણે છે. આવું છે પરોક્ષ દેખે છે. પહેલું આપણે આવ્યું હતું કથનચિત પ્રત્યક્ષ, કથનચિત પરોક્ષ, શુદ્ધ જ્ઞાન પહેલામાં આવ્યું હતું. નમો સમય સારા એમ કેમ કે શુદ્ધ જ્ઞાન પોતાને જાણે છે ભાવ સુજ્ઞાન, એમાં પરની અપેક્ષા રાગની નથી, એ અપેક્ષા પ્રત્યક્ષ છે. અને એ પૂર્ણ જઈ શકતા નથી, અસંખ પ્રદેશી અનંત ગુણમ પૂર્ણ, એ અપેક્ષા એ કેવળ જ્ઞાનની અપેક્ષા એને પરોક્ષ છે. કથનચિત પરોક્ષ અને કથનચિત પ્રત્યક્ષ આ રીતે છે. કેવળ જ્ઞાન સર્વ પ્રત્યક્ષ જ છે, જ્ઞાન કથનચિત પ્રત્યક્ષ ને કથન પરોક્ષ ત્યાં નથી. આવી વાતો યાદ રહે, આવું છે, સ્વરૂપ એવું છે. સર્વજ્ઞ ભગવાન જે છ દ્રઢ છે તેની જે સમય જે પર્યાય નિયમથી થાય તેને તે રીતે દેખે છે. સુજ્ઞાની વળી નિયમથી દેખે ને અનિયમથી દેખે, નિયત પણ દેખે ને અજ્ઞિત દેખે. તો કેવળ જ્ઞાન અનુસાર સુજ્ઞાન રહ્યું નહીં, તે સુજ્ઞાન જ નહીં. થોડો હોય ફેર પણ અંદર ફેર ઘણો લાભ થઈ જાય. કેમ કે આત્મા પોતે સર્વજ્ઞ સ્વરૂપી છે, સર્વને જાણનાર સ્વરૂપી છે. ખરેખર તો એ પોતાની પર્યાયને રચું એવું ક્યાં છે, ત્યાં થાય છે તેને જાણે છે. એમ અનંત દ્રવ્યોની પર્યાયને થાય છે તેને જાણે છે, પણ એમ પણ કેવાય વ્યવહારથી નીચેથી તો પોતાની પર્યાયને જાણે છે. આવી વાત છે. આત્મતત્વને પરોક્ષ દેખે છે, તેથી તે પણ સરસ્વતીની મૂર્તિ છે. કેવળ જ્ઞાન એક સમયમાં પૂરણ પ્રત્યક્ષ દેખે માટે તે સરસ્વતીની મૂર્તિ કહેવાય. તદનુસાર શુદ્ધ જ્ઞાની પણ પરોક્ષ દેખે તેથી તેને પણ સરસ્વતીની મૂર્તિ. એટલે અન્યમતિઓ પૂર્તિ કહે છે એ નહીં, મોર ઉપર સરસ્વતી બેઠી છે નહીં, સરસ્વતી વીણા વગાડે છે, બધી કલ્પનાઓ છે. આ તો સંજ્ઞ જ્ઞાન રૂપી સરસ્વતી જે પૂર્ણ સ્વરૂપને દેખે પ્રત્યક્ષ, અને શુદ્ધ જ્ઞાન રૂપી પરોક્ષ બધું દેખે. પરોક્ષ પણ દેખે બધું, એને પણ આ સરસ્વતીની મૂર્તિ શુદ્ધ જ્ઞાન રૂપી ભાવને પરોક્ષ સરસ્વતી કહી. કેવળ જ્ઞાનને પ્રત્યક્ષ સરસ્વતી મૂર્તિ કહી. વળી ત્રીજું દ્રવ શુદ્ધ વાણી, વાણીને પણ સરસ્વતી કહેવામાં આવે છે. દ્રવ શુદ્ધ એટલે વાણી છે, વચનરૂપ છે, તે પણ તેની મૂર્તિ છે. વાણી વિતરાગની વાણી છે એ, અથવા જ્ઞાનીની વાણી છે એ પણ એક મૂર્તિ છે. કારણ કે વચનો દ્વારા અનેક ધર્મવાળા ઉલા અનેક ધર્મને પ્રત્યક્ષ સર્વજ્ઞ દેખતા, શુદ્ધ જ્ઞાની અનેક ધર્મને પરોક્ષ દેખતા, દ્રવ શ્રુતમાં વાણી દ્વારા અનેક ધર્મવાળા આત્માને તે બતાવે છે. આ તો ફેર બોલો તો દેખે છે, વાણી દેખે છે નહીં, વાણી બતાવે છે. વિતરાગની વાણી દ્રવ શ્રુત જે છે એ વચનરૂપ છે, તે પણ તેની મૂર્તિ છે. કારણ કે વચનો દ્વારા અનેક ધર્મવાળા આત્માને બતાવે છે, દેખે છે અહીં ના દેવું, વાણી દ્વારા દેખે છે એને બતાવે છે. પછી દેખનારો દેખે છે, વાણીનું નિમિત્ત છે ને એ જુદી વસ્તુ. તે પણ મૂર્તિ જ કારણ આવી. આ રીતે સર્વ પદાર્થોના તત્વને જણાવનારી, સર્વ પદાર્થોના તત્વને જણાવનારી, કહ્યું આત્માને કહ્યું તું ને, પેલું કહ્યું સર્વપદાર્થ પણ ભારતીય અનંત ધર્મો સહિત આત્મા તો પ્રદર્શ દેખે છે. કેવું જ્ઞાન મેં આવ્યું સર્વ પદાર્થો પ્રત્યક્ષ ભાષે છે તે અનંત ધર્મ વાળા સહિત આત્મતત્વને પ્રત્યક્ષ દેખે છે એમ. અહીંયા પદાર્થ સર્વ પદાર્થનું આ તત્વને જણાવનારી જ્ઞાનરૂપ કેવળ ને શું અને વચનરૂપ અનેકાંતમય સરસ્વતીની મૂર્તિ છે. અનેકાંતમય અનેક સ્વરૂપ છે, અનંત ધર્મ છે ને માટે અનેકાંત કીધું. અનેકાંત અનેક અંત અનેક ધર્મ, આત્મામાં આનંદ ધર્મ છે, પ્રત્યેક પદાર્થમાં આનંદ ધર્મ છે. તે આનંદ ધર્મને જાણનારી અને કહેનારી એને અહીંયા સરસ્વતીની મૂર્તિ કહેવામાં આવે છે. તેથી સરસ્વતીના નામ વાણી, ભારતી, શારદા, વાકદેવી આવે છે ને, ઇત્યાદિ ઘણા કહેવામાં આવે છે. આ સરસ્વતીની મૂર્તિ આનંદ ધર્મોને સાત પદથી એક ધર્મીમાં અપેક્ષા એક વસ્તુમાં અવિરોધપણે સાધે છે. નિત્ય છે તેને અનિત્ય સાધે છે, અનિત્ય છે તેને નિત્ય સાધે છે. કાયમ રે માટે નિત્ય છે, પલટે માટે અનિત છે, એમ અનેક ધર્મોને તે સરસ્વતી સાધે છે. હા હા, તેથી તે સત્યાર્થ છે. તેથી કેવળ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન અને વાણી ત્રણેય સત્યાર્થ છે. કેમ કે તે અનંત ધર્મોના ધરનાર દ્રવ્યને અનંત ધર્મ રૂપે છે તેમ અનેકાંત અનેક ધર્મ રૂપે બતાવે છે, જાણે છે અને બતાવે છે. માટે તે સરસ્વતી સત્યાર્થ છે. કેટલાક અનિવાદીઓ સરસ્વતીની મૂર્તિને બીજી રીતે સ્થાપે છે, પણ તે પદાર્થને સત્યાર્થ કહેનાર નથી. વસ્તુ જેણે જાણી નથી, જેનો સર્વજ્ઞ સ્વભાવ આત્માનો સર્વજ્ઞ સ્વભાવ જ છે. બસ સર્વને જાણવું, અભવી હો કે ભવી, બધાનો સ્વભાવ સર્વજ્ઞ શક્તિ અને સર્વજ્ઞ સ્વરૂપ જ આત્મા છે. જાણવું એટલું એનું સ્વરૂપ છે. કોઈનું કરવું કે કોઈથી પોતામાં કરવું એવું એનું સ્વરૂપ છે જ નહીં. જાણવું, સર્વ જાણવું. હા હા, કેટલા એ માટે બીજી રીતે કે છે સત્યાર્થ નથી. કોઈ પ્રશ્ન કરે કે આત્માને આનંદ ધર્મ વાળો કયો છે, તો તેમાં આનંદ ધર્મો ક્યાં ક્યાં છે, અનંત ધર્મ કયા, ધર્મ શબ્દે આત્મા એ ધારી રાખેલા ગુણને પર્યાય એને ધર્મ કહેવામાં આવે છે. અહીં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો ધર્મ એ નહીં, આત્મા એ અને પદાર્થ એ પોતે પોતાના ગુણ અને પર્યાયને ધારી રાખ્યા માટે તેને ધર્મ કહેવાય છે. ધર્મીએ અનંત ધર્મને ધારી રાખ્યા છે, એટલે કે અનંત ગુણને અનંત પર્યાયને ધારી રાખ્યા છે. તેનો ઉત્તર ક્યાં ક્યાં ધર્મો, વસ્તુમાં સતપણું, દરેક વસ્તુ છે પોતાપણે છે, સત છે, સાચ છે, અસ્થિપણે મોજૂદ ચીજ છે, વસ્તુપણું છે, એમાં પોતાનું પ્રયોજન સિદ્ધ કરે એવું વસ્તુપણું છે, પોતાની પર્યાયને સિદ્ધ કરે પોતે એવું દરેક વસ્તુનું વસ્તુપણું છે. પ્રમેયપણું દરેક પદાર્થ જ્ઞાનના વિનય રૂપે થાય, પ્રમાણમાં પ્રમેય રૂપે થાય એવો એનો સ્વભાવ છે. પ્રમાણ જ્ઞાનમાં પ્રમેય રૂપે જ્ઞેય રૂપે થાય એવો એનો સ્વભાવ છે. આવા બધા શબ્દો છે એના ને પ્રદેશ પણ દરેક પદાર્થમાં પ્રદેશ છે, અંશ અંશ છે, ભલે પરમાણુ છે પણ એમાં એક અંશ નહીં. જીવમાં અસંખ્ય પ્રદેશ છે, આકાશમાં અનંત છે, ધર્માસ્થિ ધર્માસ્થિમાં અસંખ્ય છે, પણ પ્રદેશપણું એનો ધર્મ ધારી રાખેલું. પ્રદેશપણું એવું ધારી રાખેલું તત્વ છે, એવું અન્યમતમાં ક્યાંય નથી. અસંખ્ય પ્રદેશી અને અનંત પ્રદેશી જીવ અસંખ્ય પ્રદેશ એવું ક્યાંય નથી. આ અસંખ્ય પ્રદેશી ધારી રાખ્યો છે આત્મા એ, એવો એક એનો ધર્મ છે. ચેતન પણ જીવમાં ચેતન પણ એનો સ્વભાવ છે, અજીવમાં અચેતન પણ એનો સ્વભાવ છે. મૂર્તિ પણ જળમાં મૂર્તિકપણું એનો સ્વરૂપ સ્વભાવ છે, અમૂર્તિકપણું આત્મા અને ધર્માસ્તિ આદિમાં અમૂર્તિકપણું એ તો એના ગુણ છે. અને તે ગુણોનું, તે અનંત ગુણોનું ત્રણેય કાળે સમય સમય વર્તી પરિણમન થવું, હા હા તે પર્યાય છે, એ પણ એનો ધર્મ છે. દરેક દ્રવ્યનો અનંત ગુણ પણ એનો ધર્મ એટલે ધારી રાખેલો છે, અને દરેક દ્રવ્ય ત્રણેય કાળે સમય સમયમાં પરિણમન કરે તેથી તેનો પર્યાય પણ એનો ધર્મ છે. એ પર્યાય પરને લઈને થાય છે એમ નથી, ચાહે તો વિકારી હોય કે અવિકારી, પણ એનું પરિણમનનો પર્યાય એનો પોતાનો ધર્મ છે. સમજાણું કઈ? કર્મને લઈને વિકાર થાય ને આત્માને લઈને કર્મ બંધાય ને એ વસ રહેતી નથી. હે સર્વજ્ઞ લઈને શું થાય? પોતપોતાના આત્માને લઈને પોતાનું જ્ઞાન થાય છે. અહીં વાણીને નિમિત્ત કહે છે, નિમિત્ત કહે છે, પણ નિમિત્તનો અર્થ કે એનાથી થાય છે એમ નથી. વાણી નિમિત્ત છે તેથી તેને સદા પ્રકાશરૂપ રહો એવું આશીર્વચન, આશીર્વચન એટલે આશીર્વાદ કહેવામાં આવ્યો છે. છેલ્લો બોલી છે, સદા પ્રકાશરૂપ રહો, છેલ્લો બોલી. મૂળ તો કહીને એ કેવું છે ને, કેવું જ્ઞાન પણ સદા પ્રકાશરૂપ રહો, શુદ્ધ જ્ઞાન પણ સદા પ્રકાશરૂપ રહો, અને વાણી પણ વસ્તુને બતાવવામાં સદા પ્રકાશરૂપ રહો. એ આશીર્વચન છે. જે અનંત પર્યાય છે, વળી વસ્તુમાં એક પણ દરેક ચીજ વસ્તુ તરીકે એક છે અને ગુણ પર્યાય તરીકે અનેક છે, એ પણ એના ધર્મ છે ધારી રાખેલો. એક અને અનેક ધારી રાખેલો ભાવ છે, ભાવ કહો કે ધર્મ કહો, સંજ્ઞક દર્શન જ્ઞાનચારી ધર્મ એ અત્યારે વાત નથી. અહીં તો ધારી રાખે એ ધર્મ બસ આવ્યું હતું. એકપણું અનેકપણું નિત્યપણું અનિતપણું દરેક વસ્તુ કાયમ રહેવાની અપેક્ષા નિત છે અને પલટવાની અપેક્ષા એ અનિત છે, એ પણ એનો સ્વભાવ ને ધર્મ છે. એ પલટવું કાયમ રહેવું એ પરને લઈને નથી, એનો પોતાનો ધર્મ છે. એ વાત જ આઈ નથી. અહીંયા તો એનો પોતાનો તે તે સમયે આનંદ ગુણ અને તે તે ગુણની પર્યાય પછી વિકર્ત કે અવિકર્ત ગમે તે સમય થાય તે તેનો ઠારેલો ધર્મ એનો છે, પરને લઈને નહીં, એનું પોતાનું સ્વરૂપ જેવું છે. આ હા હા એકાંત છે એમ કે છે, કર્મથી વિકાર થાય, કર્મને લઈને રખડે છે. કેમ અમે આપણને કેમ કેવું લાગે કર્મને લઈને બોલી દ્રવ કર્મને લઈને તો કે છે જ્ઞાનમતી નહીં કે છે ને, એક ચારણ યોગનું એક પુસ્તક આપે છે ને શૂન્ય જ્ઞાન, એમાં એમ લખે છે કેમ થતું નથી કર્મને લઈને આપણને કેવું જ્ઞાન થતું. તદ્દન ખોટી વાત છે. પોતાની પર્યાય તે તે કાળે તે સમયે પોતાની યોગ્યતાથી ધારેલી થાય છે, પરને લઈને નહીં, પરનો અભાવ થાય તો અહીં થાય એ પણ નહીં. હા એવો જ દરેક પદાર્થનો અનંત ગુણ ને અનંતી પર્યાયને રાખી રાખે ધારે કરે એવો એનો સ્વભાવ છે. ભેદ પણ દરેક વસ્તુમાં ગુણ પર્યાય તે ભેદ છે અને વસ્તુ તરીકે અભેદ છે, એ પણ એનો ધર્મ છે. ભેદપણું અભેદપણું શુદ્ધપણું અશુદ્ધપણું, આત્મામાં શુદ્ધ હોય છે અને પર્યાય શુદ્ધ, પરમાણુઓમાં પણ એમ છે. પરમાણુ એટલો હોય તો શુદ્ધ છે, વિભાવ રૂપે બે ત્રણ ચાર થાય તો એની પર્યાય વિભાવ રૂપે પોતાથી થાય છે, એ પણ અશુદ્ધ થાય છે પોતાથી છે એવો અશુદ્ધ પણ એનો પોતાનો ધર્મ છે. શુદ્ધ આદિ અનેક ધર્મ છે, તે સામાન્યરૂપ ધર્મો તો વચન ગોચર છે, કેટલાક ખાસ કહેવા લાયક જેવા તો વચન ગમ્ય છે, પણ કેટલા તો કહી શકાય નહીં એવા ગુણો છે. દરેક દ્રવ્યમાં અનંત સામાન્ય ગુણો છે અસ્તિત્વાદી, અને અનંત વિશેષ ગુણો છે ચેતન અચેતન આદિ, એવા અનંત આ ધર્મો છે. એક દ્રવ્યમાં અનંત સામાન્ય છે અને અનંત વિશેષ છે. અહીં સામાન્યરૂપ ધર્મો તો વચન કેમ છે, પણ બીજા વિશેષરૂપ ધર્મો જો વચનનો વિષય નથી એવા પણ અનંત ધર્મો છે. વચનથી ન કહી શકાય, વાણી જડ છે, પ્રભુ ચૈતન છે, ધર્માસ્તી આદિ એ પણ બધા અરૂપી છે, પરમાણુ આદિ રૂપી છે. એ વિષય વચનનો વિષય એવા પણ અન્નધર્મો છે જે જ્ઞાનગિંદ છે, જ્ઞાન જાણી શકે છે પણ વાણી દ્વારા એની વિશેષતાઓ ભેદ પાડીને પૃથક પૃથક કહી શકે એવી તાકાત વાણીમાં નથી. સામાન્ય કહી શકે, વિશેષના પ્રકારો કહી શકે નહીં, છતાં જ્ઞાન કેમ છે. વાણી દ્વારા વિશેષ કહેવાય નહીં, છતાં જ્ઞાન ગમ, જ્ઞાનમાં જણાય એવા છે. આત્મા પણ વસ્તુ છે, તેથી તેમાં પણ પોતાના અનુધર્મો છે. કેટલાક સામાન્ય કહી શકાય છે, કેટલાક કહી શકાતા નથી, છતાં જ્ઞાન ગમ વસ્તુ છે એવા અનંતધર્મો આત્મામાં પણ છે. વસ્તુ એક, ધર્મ અનંત, અનંત ગુણ ને અનંત પર્યાય. આ હા હા, એક પણ ધર્મ છે, અનેક પણ ધર્મ છે, નિત પણ છે, અનિત પણ છે, ભેદ પણ છે, અભેદ પણ છે, સમાન પણ છે, વિશેષ પણ છે. હા, બહુ ટૂંકા માહિતી રહી છે. આત્માના અનંત ધર્મોમાં ચેતન પણ અસાધારણ ધર્મ છે. બીજા અનંતા ગુણો છે ધર્મ, પણ ચેતન પણ અસાધારણ, એટલે બીજા ગુણો ચેતનપણે નથી, પોતામાં પણ અનંત ગુણો છે ચેતનપણે. ચેતન તો જાણવું દેખવું એક જ એક ધર્મ, બે ધર્મ છે એવો બીજા અનંતા ગુણોમાં એ નથી. તેથી ચેતનપણ એ અસાધારણ નામ, બીજાના નથી, બીજો એવો નથી, બીજામાં નથી, બીજો એવો નથી. માટે ચેતનને આ છે ને અસાધારણ ધર્મ છે. આત્માના ધર્મમાં ચેતનો અસાધારણ ધર્મ છે. અસાધારણ એટલે કે એક જ વસ્તુ છે, એમાં આનંદ ધર્મ છે, એમાં એનો બીજો કોઈ આ ચેતન નથી. તેમ એ ચેતન બીજા ચેતનમાં છે, એ ચેતન આ ચેતન નથી, એનું ચેતન એનામાં, આનું ચેતન આનામાં. હા હા હા, આવી સ્વતંત્રતા છે. દરેક દરેક ગુણ દ્રવ્ય સ્વતંત્ર, ગુણે સ્વતંત્ર, પર્યાય તે ક્ષણે થતી પર્યાય પણ એનો પોતાનો ધર્મ છે, માટે સ્વતંત્ર છે. એને પરની કોઈ અપેક્ષા નથી. આ હા, પાનું ઊંચું થવું આમ એને આ આંગળીની અપેક્ષા નથી. એનો પર્યાય ધર્મ તે વખતે તે પ્રકારે થવાનો છે. પર્યાય સ્વતંત્ર છે, પરણ જાય તે પર્યાય. એક જણે હું એમ નાખ્યું હતું, કતુરમાં એવું છું, પરણ જાય તે પર્યાય. એટલે વંશીધરજી ગુરુ કે નાખ્યું હતું, પરણ જાય તે પર્યાય નહીં. પર્યાય પોતાનો તે સમયની અવસ્થા ઉત્પન્ન થવાનો યોગતા છે, પોતાને કારણે. ચાહે તો વિકાર રૂપ હો કે ચાહે તો અવિકાર રૂપ હો, પણ તે સમયની થવાની તે પર્યાયની યોગ્યતાનો ધર્મ પોતાનો પોતાથી પોતામાં છે. ખરેખર તો છેદ્રવ્યની પર્યાય ષટકાર રૂપે પ્રણમે તેને પરની અપેક્ષા તો નથી, પણ તેને પોતાના દ્રવગુણની અપેક્ષા નથી. સમજાય છે કાંઈ? સહી દ્રવ ભગવાને છ દ્રવ સંખ્યા એ અનંત જાતિએ છ, પણ અનંત દ્રવ્યો પોતપોતાની પર્યાયના સકારકપણે કરતા કર્મ કર્ણ સંપ્રદાન પાદાન અધિકરણ, એનાથી તે પર્યાય સ્વયં સિદ્ધ પરની અપેક્ષા વિના અને દ્રવ્યને ગુણના આશ્રયને આધાર વિના ષડકારું પ્રણમવું એવો એનો પર્યાયનો ધર્મ છે. આધાર પર્યાય નો આધાર પર્યાય છે, ગુણ નો આધાર. એવું છે. એ 62 ગાથામાં આવી નથી, ત્યાં ચર્ચા થઈ હતી ને વર્ણજી નારી 62 ગાથા. વિકાર છે એ સરકાર પરિણામ સ્વતઃ છે, જેને પરકારકની અપેક્ષા નથી. વિકારને પોતામાં થવામાં સરકારક કરતા કર્મ પર્યાય, કરતા પર્યાય કાર્ય, પર્યાય સાધન કર્મ, પર્યાય સંપ્રદાન, પર્યાય અપાદાન, પર્યાય અધિકરણ, એને પર સાધનની તો અપેક્ષા નથી, પણ દ્રવ્યની અપેક્ષા નથી. આ કેવું પડ્યું છું એમ કેવું તારે? એક ફૂલચંદજી કબૂલ કરી લીધું. ફૂલચંદજી કે સ્વામીજી આમ કે છે, નિશ્ચયથી વિકારના ષટકારકો પર્યાયના પર્યાયમાં પોતાને કારણે થાય છે, પરના કારકની તેને અપેક્ષા નથી, પરના કારણો કરતા કર્મની તેને અપેક્ષા નથી. હા, તો 13 સાલ ચર્ચા 21 વર્ષ ક્યાં, બાકી આ 30 સાલમાં ચર્ચા થઈ છે. પંડિત ઉપયોગ અટક્યા હતા ને 32-33 વિદ્વત પરિષદ ભરી હતી ને 30 સાલ, એને 31 વર્ષ ત્યાં. એ વખતે ઓલો ભાઈ હતો ગુજરી ગયા, પંડિત ને એવું કોણ પંડિત, એ મહેન્દ્ર ને મહેન્દ્ર પંડિત હતો ને, એ સર્વજ્ઞ પણ નહોતા માનતા. અને એમ કે પર્યાય થાય એ પરની અપેક્ષા હોય તો થાય, કે આઈ પરની અપેક્ષા તો નહીં પણ પોતાના દ્રવ્યગુણની અપેક્ષા નહીં. પંડિતજી આવું છે, એ નહોતા માનતા. લલિતપુર બહુ ચર્ચા થઈ છે, લલિતપુર માં એ સાંભળેલું નહીં અને બહાર નહીં પણ વાતો સાંભળી એ મને કહી. આવું પરમ સજ્જ પરમાત્મા ત્રિલોકના તીર્થંકરનું કહેલું સર્વજ્ઞથી જાણેલું, જોયેલું, પ્રત્યક્ષ થયેલું અને વાણીને કારણે પ્રત્યક્ષ નીકળી, વાણીને કારણે નીકળી, કે ભગવાન સર્વજ્ઞ છે માટે વાણી નીકળે મેં નહીં. હા હા, કારણ કે વાણીના શબ્દો છે પરમાણુ, એની વાણી રૂપે પર્યાય, ષટકાર રૂપે પર્યાય, કરતા પર્યાય, કર્મ પર્યાય, કર્ણ સાધન, ભાષાની પર્યાય પર્યાયથી થાય છે. આવી વાત હોઠથી નહીં, આત્માથી નહીં, ઈચ્છાથી નહીં, એ ભાષાની પર્યાય ભાષાના પરમાણુથી નહીં. આમ છે પર્યાયના ષડકારક સત છે ને, દ્રવ સત, ગુણ સત, પર્યાય સત, સત છે તેને હેતુની જરૂર ન હોય. સ્વયંથી સત પોતાની અપેક્ષાથી સત છે, પરને લઈને પર્યાય છે નહીં. બહુ આકરું કહ્યું છું, લોકો એકાંત લાગે નામ કરી નથી. હા હા. આત્મામાં અનંત ધર્મોમાં ચેતનપણું ખાસ ધર્મ છે. એક અસાધારણ ખાસ એક જ એ ધર્મ એનો છે. ચારિત્ર, શ્રદ્ધા, અસ્તિત્વ, વસ્તુત્વ, સંકેત આદિ બધી પર્યાયો છે, ગુણો છે, પણ એ ગુણો પોતાને જાણતા નથી. જ્ઞાન ગુણ જ પોતે પોતાને જાણે છે ને પરને જાણે છે. હા હા, આવું શું સ્વરૂપ છે. આત્માના અનંત ધર્મોમાં અનંત ગુણ ને પર્યાયમાં ચેતન પણ ખાસ ધર્મ છે. બીજા અચેતન દ્રવ્યોમાં નથી. સજાતિ જીવ દ્રવ્યો અનંત છે, બીજા આત્માઓ પણ અનંત છે, છતાં તેમનામાં એ જોકે ચેતનપણું છે તો પણ સૌનું ચેતનપણું નિસ્વરૂપે જુદું જુદું છે. આનું ચેતનપણું બીજા ચેતનું અને બીજા આત્માનું ચેતનપણ ભિન્ન ભિન્ન છે. આના ચેતનપણાને લઈને એનું ચેતનપણું છે એમ નથી, અને એના ચેતનપણાને લઈને આઈનું ચેતનપણું છે એમ નથી. આવું સ્વતંત્ર દ્રવ્યનું સ્વરૂપ છે, એને જાણે નહીં ને ધર્મ થઈ જાય એને. પ્રેમની દયા પાવો, વ્રત કરો, અપા કરો, એ તો બધો રાગ છે. અને કરતા પણ નાને છે એ તો મિથ્યા જ છે. રાગનું કરતા પણ જ્ઞાનને હોપે. જ્ઞાન સ્વરૂપ તો જાણે છે, એનો સ્વરૂપ ચેતન જાણવું છે, જાણવું છે. જાણનારને હોપે કરવાનું એ તો મિથ્યા જ છે. હા હા, સજાતિ પોતાની જાતના જીવ દ્રવ્યો અનંત છે, તે તેમનામાં જો કે ચેતનપણું છે બધામાં, તો પણ સૌનું ચેતનપણું નિજ સ્વરૂપે જુદું જુદું કર્યું છે. હા હા, કારણ કે દરેક દ્રવ્યને પ્રદેશ ભેદ હોવાથી દરેકના અંશો પ્રદેશ ભિન્ન છે. હા હા, કોઈનું કોઈમાં ભળતું નથી. અનંત આત્માઓમાં દરેકમાં ચેતનપણું હોવા છતાં પોતાના પ્રદેશમાં રહે છે, કોઈના પ્રદેશોમાં તે ચેતનપણું જાતું નથી. હા હા, પોતાના પ્રદેશમાં રહેલું ચેતનપણું પરપ્રદેશમાં જતું નથી, પરના પ્રદેશમાં રહેલું ચેતનપણું આય આવતું નથી. આવું તો સમજાયું વાત છે. એક કલાકમાં કેટલું યાદ રાખવું, આ તો બહુ સાદી ભાષા છે, આ કોઈ બહુ કડક ભાષા નથી. કોઈમાં કોઈનું ભવતું નથી. આ ચેતન પણ પોતાના આનંદ ધર્મોમાં વ્યાપક છે, છે ચેતન પણ પોતાના અનંત ગુણો છે ને આત્માના, એમાં વ્યાપક છે, પસરેલ છે, વ્યાપી છે, તેથી તેને આત્માનું તત્વ કહ્યું છે. આત્માનું તત્વ એ કેમ કે ચેતન અનંત ધર્મમાં વ્યાપ્યું છે માટે ચેતનને આત્માનું તત્વ કહ્યું છે. ચેતન પણ પોતાનો એક અસાધારણ તત્વ છે, અને તે ચેતન અનંત ધર્મમાં રહેલું છે, વ્યાપેલું છે, માટે ચેતનને આત્માનું તત્વ કહેવામાં આવ્યું છે. વ્યાપ્યું છે ને, એ જ
વ્યાપ્યા
અસંખ પ્રદેશમાં વ્યાપ્યું છે ને, એ જ એની એનો પ્રદેશનો સ્વભાવ, એક પ્રદેશમાં અનંત ગુણો એક સાથે રહેલા છે, એ અપેક્ષા વ્યાપક છે. જ્યાં જ્ઞાન છે ત્યાં દર્શન છે, ત્યાં આનંદ છે, તે તે પ્રદેશમાં અનંત વ્યાપક છે. એ ચેતન અનંત ગુણોમાં વ્યાપક છે, માટે ચેતન ને આત્માનું તત્વ કહ્યું છે. ભિન ભિન ગુણો હોવા છતાં ચેતન તત્વ અનંત ગુણમાં વ્યાપ્યું છે ને. આમ ભલે ગુણ ચેતન જ્યાં દર્શન શ્રદ્ધા છે ત્યાં ચેતન છે, ચારિત્ર છે ત્યાં ચેતન છે, અસ્તિત્વ છે ચેતન પણ, ભલે એ ચેતન પણ અસ્તિત્વ પણ થતું મળે નથી, પણ એના અનંતા ધર્મોમાં ચેતન પણ પસરી રહેલું છે ને. આમ છે આ તો તત્વજ્ઞાન નો વિષય છે. શરૂઆત બીજા શ્લોક ની હજી તો ચાલે છે. કરીને આ ચેતન પણ પોતાના અનંતરમાં વ્યાપક છે, વ્યાપક છે, પર રૂપે થયું છે એમ આય નથી, આમ પસરેલ છે. જ્યાં આનંદ છે ત્યાં ચેતન છે, અસ્તિત્વ છે ત્યાં ચેતન છે. એટલું એ ચેતન છે તે અસ્તિત્વ રૂપે થયું છે કે અસ્તિત્વ છે એ ચેતન રૂપે થયું એમ નહીં, પણ એ બધા આનંદ ગુણોમાં ચેતન પસરેલું છે એ અપેક્ષાએ તેને આત્માનું તત્વ કહેવામાં આવે છે. સાધારણ માણસ ને અભ્યાસ મળે અને એક ઇન્ડિયા બે ઇન્ડિયા ત્રણ ઇન્ડિયા કરી સંગઠન મોઢે કરીને ત્યાં કહ્યા સમય કહીને કે થઈ જાઓ બાપુ વસ્તુ. અહીં તો આનંદ ધર્મ નું તત્વ એમ શું છે ને, મૂળ શ્લોકમાં છે ને, અનંત ધર્મનમ તત્વ એમ શબ્દ છે ને, પેલો પદ પસંતિ પ્રતિગાત્મનમ એની વ્યાખ્યા કરી છે. અનંત ધર્મનમ તત્વ પસંતિ એ અનંત ધર્મોમાં વ્યાપેલું ચૈતન તત્વ એમ, પસંતિ એ બધાને દેખે છે. સર્વજ્ઞ બધાને, સુરજ્ઞાન બધાને, વાણી બધાને કહે છે. એ અનંત ધર્મ નું તત્વ ની વ્યાખ્યા કરી છે. આત્મામાં અનંત ધર્મો એટલે ગુણ ને પર્યાય છે, તેમાં ચૈતન તત્વ છે, એ બધા ગુણો પર્યાયમાં પસરેલું છે, મરેલું છે. બીજા ગુણ પર્યાય રૂપે થયું છે એમ નહીં, બીજાના બીજા ગુણોને પર્યાય રૂપે ચેતનનો ગુણને પર્યાય થયો છે એમ નહીં, પણ બધા ગુણોને પર્યાયમાં ચેતન પણ વ્યાપીના પસરી રહ્યું છે. એ અપેક્ષાએ તેને આત્માનું ચેતન તત્વ કહ્યું છે. અનંત ધર્મનું તત્વ સમજાણું કઈ. આમાં તો અમને લખે લખ્યા છે એના અર્થે આમું પુસ્તક તો પડ્યું છે. કેટલી સાદી ભાષા, એ પંડિત જયચંદ પંડિત લખ્યું છે. ઘણાના પંડિતો જયચંદ્ર પંડિત, રાજમલ પંડિત, ટોરમલ, બનારસીદાસ, બહુ ઘણું કામ કરી ગયા, બહુ કામ કરી ગયા, મજસ્ત સજ હતું. એ રાખી બહાર કોઈનો પક્ષ નહીં. અત્યારે એક પંડિત કે નિમિત્ત થાય, બીજો કે નિમિત્ત ન થાય, નિમિત્ત હોય પણ એનાથી થાય ને હવે વાંધા. એક પંડિત કે વ્યવહાર થી નીચે થાય, બીજો કે વ્યવહાર હોય ખરો, વિષય છે તે માટે વ્યવહાર હોય પણ એનાથી નીચે થાય એમ નહીં. કારણ વ્યવહાર રાગ ને દુઃખ છે, ધર્મ છે, સુખ છે, દુઃખ થી સુખ થાય નહીં હા વાંધા મોટા જવાના શું થાય જેમ બાર બાર વાંચે છે ને લોકો વાંચે છે 20 લાખ પુસ્તક બહાર પડી ગયું લાખો હજી દિન દિન જાતિ કપાય છે બહાર પડે છે બધા વાંચે છે આ ક્યાં ખાનગી રાખી છે વાત એક જ પુસ્તકમાં છે ક્યાં તો 20 લાખ પુસ્તક છે કરોડો રૂપિયાના તો પુસ્તક થઈ ગયા છે કરોડોના મંદિરો થઈ ગયા કરોડોના અહીં મકાન આદિ થઈ
ગયા
આ કઈ ગુપ્ત નથી તો અનંત ધર્મણમ તત્વ એવો પહેલો શબ્દ છે એનો ભાવ ગયો કે ચેતનને અનંત ધર્મનું તત્વ કેમ કહ્યું નહીં કે ચેતન છે એ અસાધારણ છે બીજા બીજો ગુણ એમાં નથી તેમ આ ચેતન બીજામાં નથી એક વાત અને એ ચેતન પોતાના અનંત ધર્મોમાં પસરેલું છે વ્યાપેલું છે અનંત ધર્મ રૂપે થયું છે એમ નહીં પણ આનંદ ધર્મમાં વ્યાપેલું છે એ અપેક્ષા એ ચેતનને આત્મતત્વ કહેવામાં આવે છે તેને આ સરસ્વતીની મૂર્તિ દેખાય છે જોયું અને આત્મતત્વને શું તત્વને કે ચેતન તત્વને કેવું ચેતન તત્વ કે અંદરમાં વ્યાપક છે અનંતરમાં તેને એવા ચેતન તત્વને સર્વજ્ઞની પર્યાય દેખે છે સંજ્ઞાની પર્યાય દેખે છે વાણી એને દેખાડે છે તેને આ સરસ્વત દેખે છે અને દેખાડે છે વાણી કેવળ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન દેખે છે અને વાણી એને દેખાડે છે એ રીતે એનાથી સર્વ પ્રાણીઓનું કલ્યાણ થાય છે જોયું અનંત ધર્મનમ તત્વમ પ્રશંતિ પૃથક આત્મનમ એ કહ્યું ને અનેકાંતમય મૂર્તિ નિત્યમય પ્રકાશ ના નિત્ય પ્રકાશો કેવળ જ્ઞાન કાયમ પ્રગટ રહો શુદ્ધ જ્ઞાન સાધકપણે કાયમ રહો અને વાણી તેને બતાવનારી પણ જગતમાં કાયમ રહો વિખાને એ રીતે એનાથી સર્વ પ્રાણીનું કલ્યાણ થાય છે જોયું કેવળ જ્ઞાનથી કલ્યાણ થાય છે શુદ્ધ જ્ઞાનથી થાય છે અને વાણીનું નિમિત્ત છે નિમિત્ત છે એટલે નિમિત્તથી કલ્યાણ થાય છે પોતાથી પણ એમાં વાણીનું નિમિત્ત છે તેથી એને પણ કલ્યાણનું કારણ કહેવામાં આવ્યું છે નિમિત્તનો અર્થ એટલો છે કે છે ચીજ પણ એ પરમા કરતી છે અને પરને કંઈ કરે છે તો એ નિમિત્ત જ રહેતું નથી ઉપાદાન થઈ જાય છે ન્યાય કી વસ્તુ સ્થિતિ છે તેને એને જાણી જશે ને એ રીતે એનાથી સર્વ પ્રાણીઓનું કલ્યાણ થાય છે ઠીક અહીં તો સર્વ પ્રાણીઓનું એનાથી કલ્યાણ થાય છે કલ્યાણ થનારાનું કલ્યાણ થાય છે તો સર્વ પ્રાણીઓનું એનાથી કલ્યાણ થાય છે કરનારા કરે છે સર્વ બધાનું કલ્યાણ કેવળી જ્ઞાન થી શુદ્ધ જ્ઞાન ને વાણી. માયથી સર્વ પ્રાણીઓનું કલ્યાણ થાય છે. માયથી સદા પ્રકાશ રહો, એમ છે ને છેલ્લી શબ્દ. જો પ્રકાશતામ છે ને, નિત્યમ એ પ્રકાશતામ, ચોથું પદ છે. નિત્યમ એવ સદા જ પ્રકાશમાં, સદા જ નિત્યમ એવ, એવી નીચે નિત્ય જ પ્રકાશતામ. કેવળી નામ નિત્ય પ્રકાશમાં રહો, શુદ્ધ જ્ઞાન નિત્ય પ્રકાશમાં રહો, અને જે ચૈતન તત્વને પોતાના અનંતરમાં વ્યાપેલું છે, માટે તેને ચૈતન્ય આત્મતત્વ કહ્યું, તેને દેખાડનારી વાણી પણ સદા પ્રકાશમાં રહો. એ નિમિત્તથી છે. સમજાણું કાંઈ? નો પકડાણું હોય સાચે પ્રશ્ન છે, સાચે પ્રશ્ન. પુલ ખુલી થઈ તો સ્પષ્ટ થાય, એમાં શું છે? પુલમાં પાકું થઈ જાય, પુલમાં પાકું થઈ જાય. પુલ ખુલી થાય તો પુલ પાકી થઈ જાય. પ્રેમ ક્યાં ધ્યાન રાખીને સાંભળતા નથી, એમ કોડ ઉગલી શકે. અજાણી ચીજ છે, એટલી જઈ નહી પકડાય. આ તો અલૌકિક વાતું છે બાપુ. સદા પ્રકાર રહો, એ હું આશીર્વાદ વચન તેને કહ્યું છે. જન્મના જેમ લખ્યું કેમ કે મોટા પુરુષો નાના પુરુષના આશીર્વાદ કેમ આપે, એમ કે વાણી છે નાની છે ને મોટા પુરુષ છે એને કેમ આશીર્વાદ આપે? પણ એનો અર્થ છે કે રહો આ પ્રકાશ રહો, એમ એમ આપી છે. એમાં લખી એવો અર્થ લખ્યો છો, આનો અર્થ કર્યો સમજે. હવે એ બે શ્લોક થયા, નમઃ સુનય સારાય એ શ્લોક થયો, અનંધર્મણમ તત્વમ એ શ્લોક થયો. બે શ્લોક થયા, એટલે એક દેવનો શ્લોક થયો, એક વાણીનો થયો, શાસ્ત્રનો. દેવ અને શાસ્ત્ર બેનો થયો. હવે દેવ શાસ્ત્ર ગુરુ તેમ રહ્યા ગુરુ, તો પોતે ગુરુ છે એટલે પોતાની વાત ન કરતા પોતે ટીકા કરનાર છે. તો ટીકા કરતા અમારું ગુરુપણું જે મુનિપણું છે શુદ્ધ, એની વૃદ્ધિ થજો, એમ કે છે. ટીકા ભાષા એમ લે છે, ટીકા કરતા જાને સમયસર વ્યાખ્યા એવ શબ્દ છે એવ, પણ એનો અર્થ સમયસર વ્યાખ્યાના કાળમાં નહી. તો આમ તો છે ટીકા સમયસર વ્યાખ્યા એવ, સમયસરની ટીકા કરવાના કાળમાં ટીકા વખતે અમારી શુદ્ધિ થઈ જવું, અશુદ્ધિ થઈ જવું. એનો અર્થ કે સમયસરની હું ટીકા કરીશ ત્યારે મારું વર્ણ દ્રવ્યના ધ્યેય ધ્રુવ ઉપર રહેશે કાયમ, એથી અશુદ્ધિ તોડશે અને શુદ્ધિ વધશે. સમજાણું? કારણ કે ટીકા વખતે લક્ષ્મણનું જોર તો ધ્રુવ પર છે, ટીકાળી મારી દ્રષ્ટિનો વિષય ધ્રુવ છે, એ કદી ખસતો નથી. ગમે તે વખતનું જ્ઞાન ગમે તે વાણી હો, પણ જે ધ્રુવ નિત્યાનંદ પ્રભુ, તેના ઉપર અમારી દ્રષ્ટિ પ્રણમંત્યું છે. આ ધ્યાનમાં જેને અમે ધ્યેય બનાવ્યું છે તે ધ્યેય કદી ખસશે નહીં. આ તેથી ટીકાથી ભાષા એમ આવશે, સમયસર વ્યાખ્યા એમ, સમયસરની ટીકાથી જ, ટીકાથી જ એમ હશે. પણ એનો અર્થ એવો છે કે સમયસરના ટીકાના કાળમાં મારું લખ ત્યાં ધ્રુવ ઉપર ધારા લાગી છે, એથી અમે ટીકા કરવા કાળમાં અશુદ્ધિ છે તેનો નાશ થશો અને શુદ્ધિ પ્રગટ થશો. એથી જ એક છે.